તારીખ 2/3/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 839 840 અને 841 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 489
માર્ગ પ્રકાશકનું પહેલા અધિકાર ઉપરના પ્રવચનો છે. એમાં 838 અને 839 વક્તાના સ્વરૂપ ઉપર છે. જીનવાણી સંભળાવનાર, જીનવાણીને કહેનાર વક્તા કેવો હોય એ વક્તાનું સ્વરૂપ અહીંયા બતાવ્યું છે. વક્તાને શાસ્ત્ર વાંચી આજીવિકાદી લૌકિક કાર્ય સાધવાની ઈચ્છા ન હોવી જોઈએ. જૈન ધર્મમાં જૈન શાસ્ત્રનો વક્તા નિસ્પૃહ હોવો જોઈએ, સ્પૃહાવાન ન હોવો જોઈએ. શ્રોતાએ એવું વિચારવા યોગ્ય નથી કે આ વક્તાની વાત છે માટે આપણને લાગુ પડતી નથી. વક્તા અને શ્રોતાને સીધો સંબંધ છે અને યોગ્ય વક્તા પાસેથી શાસ્ત્ર શ્રવણ કરવું જોઈએ. અયોગ્ય વક્તાનું શાસ્ત્ર શ્રવણ સત્શાસ્ત્ર હોય તો પણ તે શાસ્ત્ર શ્રવણ કરવા યોગ્ય નથી એવો આ માર્ગનો નિયમ છે. કોઈ એમ વિચારે કે સત્શાસ્ત્ર વાંચે છે પછી વાંચનાર ભલે ગમે તે હોય પણ વાંચે છે તે તો સત્શાસ્ત્રને વાંચે છે માટે સાંભળવા યોગ્ય છે, એ રીતે પણ સત્શાસ્ત્ર ગમે તેની પાસેથી સાંભળવા યોગ્ય નથી. અહીંયા વક્તાની અનેક પ્રકારની જે અયોગ્યતા હોય છે એમાંની એક અયોગ્યતાનો વિચાર કર્યો છે આ બોલમાં, કે લોભી વક્તા હોય, સ્પૃહાવાન વક્તા હોય, આશાવાન વક્તા હોય તો યથાર્થ ઉપદેશ આપી શકે નહીં. કોઈ પણ પ્રકારની આશા હોય, લૌકિક કાર્ય સાધવા માટે સામાન્યપણે તો ધનથી બધા લૌકિક કાર્ય સાધવામાં આવે છે, એટલે મોટા ભાગે લોભી હોય, આશાવાન હોય, સ્પૃહાવાન હોય તો ધનનો પૈસાનો લોભ રાખે છે અને વક્તાપણું કરવાના નિમિત્તે કાંઈ ને કાંઈ અર્થ ઉપાર્જન કરે છે. એવું અર્થ ઉપાર્જન કરવાવાળા વક્તા અથવા કોઈ પણ પ્રકારે માનની આશાવાળા વક્તા, પૈસાની આશાવાળા અને માનની આશાવાળા વક્તા અથવા સમાજ સાથેના મોટા મોટા માણસો સાથેના મારા સંબંધો બંધાશે અથવા મારા સંબંધો છે એમાં વૃદ્ધિ થશે એવી કોઈ પણ પ્રકારની લૌકિક કાર્ય સાધવાની ઈચ્છા જો વક્તાને હોય તો તે વક્તા સત્શાસ્ત્રને કહેવાને યોગ્ય નથી, અયોગ્ય છે. કારણ કે આશાવાન હોય તો યથાર્થ ઉપદેશ આપી શકે નહીં અથવા આશાવાન હોય તો એના કથનનો આશય છે, કહેવાની પ્રવૃત્તિ સંબંધીનું અવલંબન છે, એ અવલંબન એના લોભના અવલંબને કાર્ય કરે છે આશાને અવલંબીને કાર્ય કરે છે, લૌકિક કાર્ય સાધવાની આશાને અવલંબીને શાસ્ત્રના કથનને કહે છે, તો તેના કથનમાં યથાર્થતા ન હોય. કોઈ એવો તર્ક કરે કે કહે છે જેવું શાસ્ત્રમાં છે તેવું જ કહે છે, તેઓ શાસ્ત્રથી વિરુદ્ધ કાંઈ કહેતા નથી, તો પછી શાસ્ત્રને અનુકૂળ કહે એમાં દોષ શું આવ્યો? કે એમાં અયથાર્થતાનો દોષ આવ્યો. અહીંયા યથાર્થ ઉપદેશ આપી શકે નહીં એટલે અયથાર્થ ઉપદેશ આપે. આ વિષય સૂક્ષ્મ છે. કહેનાર શાસ્ત્રકારના અભિપ્રાય વિરુદ્ધ કહે, અભિપ્રાય વિરુદ્ધ અર્થઘટન કરે, અથવા વક્તા શાસ્ત્રના સિદ્ધાંતથી વિરુદ્ધ પોતાના મતિદોષને લઈને પ્રતિપાદન કરે, તો એ વક્તા સાંભળવા યોગ્ય નથી જ. એ તો સિદ્ધિ સિદ્ધિ બુદ્ધિમાં ન્યાયથી બેસે એવી વાત છે. પણ જે વક્તા શાસ્ત્ર અનુકૂળ અર્થઘટન કરે, શાસ્ત્રના રચયિતાના અભિપ્રાય અનુસાર અર્થઘટન કરે, એટલે એનો શબ્દાર્થ પણ બરાબર હોય, એનો ભાવાર્થ પણ બરાબર લાગે કે અહીંયા કહેવાનો આશય આવો છે, આવી અપેક્ષા છે, આવી મર્યાદા છે, વગેરે વગેરે. નય જ્ઞાન પણ એનું શાસ્ત્રને અનુકૂળ હોય કે અહીંયા આ નયનું કથન ચાલે છે, આ પ્રકરણ છે, આ નયનું કથન ચાલે છે, માટે આ કથનનો આવો અર્થ થાય, તો પણ જો એ વક્તા આશાવાન હોય, સ્પૃહાવાન હોય, તો તેની પાસેથી શાસ્ત્ર સાંભળવા યોગ્ય નથી. માન છે કેમ કે એના ઉપદેશમાં અથવા એના કથનમાં એ આશાનું અવલંબન છોડીને કાંઈ કહેતો નથી. તેથી અર્થ ભાવાર્થ નયાર્થ વગેરે શાસ્ત્રાનુકૂળ હોય તો પણ તેમાં યથાર્થતા નથી જ, અયથાર્થ વક્તવ્ય છે. અને તે શ્રોતાને કિંચિત માત્ર પણ લાભકારી નથી. બીજું, જીનવાણીમાં અને જૈન શાસ્ત્રમાં આત્માના ઐશ્વર્યનો મુખ્ય અધિકાર છે, અથવા આત્મા જે પરમાત્મ સ્વરૂપે છે, પરમ પદ સ્વરૂપે છે, એની મુખ્યતા કરવાની માટે જીનવાણીનું સર્વ કથન છે. હવે જેને અંદરમાં આશા છે, અભિલાષા છે, લોભ છે, એને ઘણી પામરતા વર્તે છે કે જેથી તે પામરતામાં ડૂબેલો જીવ પ્રભુતાને કેવી રીતે યથાર્થપણે સ્થાપે. આત્મા જે ચૈતન્ય પ્રભુ છે, ત્રણ લોકનો નાથ છે, એ સ્પૃહાવાન જે પામર છે, જે એ પ્રભુતાને પામરતામના અવલંબને રહીને કેવી રીતે કહેશે, એ કથન એનું યથાર્થ નહીં હોય. આમ પણ કહેવામાં શાસ્ત્રનો જે અભિપ્રાય છે કે આત્માના પ્રભુત્વને મુખ્ય કરવું, એ બળ એની વાણીમાં નહીં હોય, એની વાણીમાં એના વક્તવ્યમાં એ સ્પિરિટ નહીં આવે. આ ફેર છે. ધ્યાનથી જુનારને ખ્યાલમાં આવ્યા વિના નહીં રહે, અથવા એનાથી એવી અયથાર્થ પ્રવૃત્તિ થયા વિના નહીં રહે કે જે શ્રોતા એને સાંભળવા આવ્યો છે એ શ્રોતા પાસેથી એને આશા છે, લોભ છે, એની મુખ્યતા કરવી, એની પ્રશંસા કરવી અને એને અનુકૂળ લાગે એવા કથનો કરવા, એવી વાતો કરવી, એવું વક્તવ્ય કરવું, એવું એનાથી થયા વિના નહીં રહે, થઈ જશે
બરાબર
આ પરિસ્થિતિ ઉપર. એટલે પોતાના શુદ્ધાત્મનું પદને મુખ્ય કરવાનું ત્યાં થઈ શકશે નહીં. શુદ્ધાત્મ પદને મુખ્ય કરવાની વાર્તા જે વિષય છે એ વિષયમાં એનું બળ કામ નહીં કરી શકે. અહીંયા એક બીજો તર્ક પણ અપેક્ષિત છે, અવકાશ છે બીજા તર્કમાં, કે કોઈ પણ વક્તા આજીવિકા માટે તો પ્રવૃત્તિ કરે છે, આજીવિકા માટે જ્યારે પ્રવૃત્તિ કરે છે ત્યારે એને પામરતા તો છે, આવો એક તર્ક છે. અથવા ક્રોધ માન માયા લોભ, એમાં લોભ છે, એવી જ રીતે માન પણ જ્યાં સુધી સ્વાનુભૂતિ ન થઈ હોય ત્યાં સુધી અનંતાનુમંદીનું માન ભલે મંદ ઉદયથી પણ વર્તે છે જીવને, અથવા સ્વાનુભૂતિ થઈ હોય તો પણ ચારિત્ર મોહવશ પ્રત્યાખ્યાન વર્ણનું માન કશાય વર્તે છે. એટલે વક્તા સર્વથા વિતરાગ છે એવું તો નથી, એને પણ કિંચિત લોભ અથવા કિંચિત માનનો પ્રકાર વર્તતો હોય છે. તો પછી તે વક્તા સાંભળવા યોગ્ય છે કે નહીં, આવો પ્રશ્ન થવા યોગ્ય છે. તો ત્યાં શું વિચારવું જોઈએ કે આ વક્તા યથાર્થ છે કે નહીં, એનો ભેદ કેવી રીતે નક્કી કરવો, અથવા એના સ્વીકાર અને અસ્વીકારના વિષયમાં નિયમ શું છે, સિદ્ધાંત શું છે, એનું ધોરણ શું છે, આ વિચાર આવવા યોગ્ય છે. અહીંયા કહે છે કે વક્તાપણાની પ્રવૃત્તિ કરીને, ધાર્મિક પ્રવૃત્તિ કરીને, અર્થોપાર્જન કે માનનું આશા રાખવા યોગ્ય નથી. ઉડરમગીએ તો ત્યાં સુધી લીધું છે કે આ જીવિકા માટે તારે અર્થ ઉપાર્જનની આવશ્યકતા હોય, નિવારી શકાય એવી પરિસ્થિતિ ન હોય તો લૌકિક કાર્ય કરીને અર્થ ઉપાર્જન કરવા યોગ્ય છે, પણ કોઈ ધાર્મિક પ્રવૃત્તિથી અર્થ ઉપાર્જન કરવા યોગ્ય નથી. ચાલો હું રોજ વાંચીશ પણ મને મારો જીવન ચાલે, આજીવિકા ચાલે એવી વ્યવસ્થા કરી આપો, પાઠશાળા ચલાવીશ પણ મારો આજીવિકા ચાલે એવી વ્યવસ્થા કરી આપો, એ કરવા યોગ્ય નથી. આજીવિકા માટે લૌકિક કાર્યોના અનેક પ્રકાર છે, તે લૌકિક કાર્યો દ્વારા અર્થોપાર્જન કરવામાં એટલો દોષ નથી જેટલો દોષ ધાર્મિક પ્રવૃત્તિ કરીને અર્થોપાર્જન કરવામાં છે. એટલે માન કે પૈસા એ ધાર્મિક પ્રવૃત્તિના ઓથે, એના ઓથે થાય તો તે જીવ વક્તાને યોગ્ય તો નથી જ, એમ અહીંયા ગુરુદેવ કહેવા માગે છે, અથવા ટોડરમલજીનો આ અભિપ્રાય છે આમ કહેવા પાછળ. તો મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર ચાલે છે ને, વક્તાને શાસ્ત્ર વાંચી આજીવિકા દી લૌકિક કાર્ય સાધવાની ઈચ્છા ન હોવી જોઈએ. આ જીવિકા આદિ, આદિમાં માન આદિ પણ, માન પણ આવી જાય છે, આજીવિકામાં પૈસા છે ને આદિમાં માન પણ આવી જાય છે કે હું વક્તા થઈશ તો સાંભળનારા અનેક શ્રોતાગણો મારું બહુમાન કરશે અથવા મારું માન વધશે અથવા મને માન દ્રષ્ટિથી જોશે, મારી ગણતરી બીજા કરતાં વિશિષ્ટપણે થશે, અથવા હું ધર્મી ધર્માત્મા ગણાઈશ, અથવા કાંઈક ને કાંઈક પણ મારી યોગ્યતા બીજા કરતાં ઊંચી છે એવું તો કાંઈક ને કાંઈક મને સ્થાન મળશે જ. આવો પણ જે કોઈ ઈચ્છે છે તે વક્તાના સ્થાને જૈન ધર્મની અંદર સ્થાન પામતો નથી. મૂળમાં વિષય એવો છે, એક ટકો નીકળે એની કિંમત છે, 99% હોય એની કોઈ કિંમત નથી. કોહિનૂર હીરો એક જ છે અને એની કિંમત સૌથી વધારે છે, અને બીજા હીરાના ઢગલા હોય કે કાચના કટકા હોય એની કોઈ કિંમત નથી. ગમે એવા હોય તો પણ આની કિંમત છે. સિદ્ધાંત એ સિદ્ધાંત છે, એ સત્સિદ્ધાંત છે. સત્સિદ્ધાંતને સંખ્યા સાથે કોઈ નિસ્બત નથી. ખ્યાલ આવે પણ પોતાની યોગ્યતા હોય એનું શું? ખ્યાલ આવવો એક વાત છે ને યોગ્યતા અને પાત્રતા હોવી તે બીજી વાત છે, આખી જુદી વાત છે. મૂળમાં વક્તાની યોગ્યતા બીજી રીતે તૈયાર થાય છે. આ તો નાસ્તિકથી વાત લીધી કે આમ ન હોવું જોઈએ, પૈસાની આશા ન હોવી જોઈએ, વળતરની આશા ન હોવી જોઈએ, માન મળવાની આશા ન હોવી જોઈએ, એ નાસ્તિકથી વાત છે. અસ્થિથી એનો પ્રકાર બહુ સુંદર છે. કેવી રીતે જીવ વક્તા હોઈ શકે? કે જે જીવને પોતાના પરમાત્મ પદમાં અહંપણું કરવું છે અથવા કર્યું છે, તે જીવ પોતાની વર્તમાન અવસ્થાની પણ આશા ધરતો નથી.
બરોબર,
એવી રીતે અવસ્થાને મુખ્ય કરતો નથી, એવી રીતે અવસ્થાનું અવલંબન લેતો નથી, ચાહે અવસ્થા શુદ્ધ થઈ છે તો પણ. શુદ્ધ અવસ્થાના અવલંબને શુદ્ધ અવસ્થાની આશાએ પણ જે પરિણમતો નથી, એ બીજા મને આમ જોવે એવી આશા તો કેમ રાખે?
શુદ્ધ અવસ્થાની મુખ્ય કેમ રાખે?
એ તો અશુદ્ધ અવસ્થા થઈ, અથવા રાજના વિષયભૂત પરદ્રવ્યની આશા અપેક્ષા કેમ રાખે? જેને પોતાની શુદ્ધતા વધતી હોય એવી પર્યાયોની પણ અપેક્ષા અંદરમાં ન હોય એને બીજી કોઈ આશા હોવાનો પ્રશ્ન રહેતો નથી. અને જેને માનની આશા છે એને લોભની આશા છે, જેને લોભની આશા છે એને માનની આશા છે. એ યથાર્થ ઉપદેશ આપી શકે નહીં. એવો આશાવાન હોય તો તે યથાર્થ ઉપદેશ આપી શકે નહીં. આ વક્તાની પણ પરીક્ષા કરવી એ શ્રોતાની જવાબદારી છે. માત્ર વક્તાને લાગવું પડે અને શ્રોતાને પણ એનો સંબંધ છે, તેથી શ્રોતાએ પણ વક્તાનું સ્વરૂપ સમજવા યોગ્ય છે અને સમજીને સાંભળવા જવા યોગ્ય છે. ગમે તે સંભળાવે માટે દોડે સાંભળવા, એ વાત આગળમાં એમ કહેશે કે એ પાત્રતા નથી. 840માં પહેલી લીટી છે, જેની તેની પાસે ધર્મ સાંભળવો તે પાત્રતા નથી, અપાત્રતાનું સૂચક છે. મારે મિત્ર છે, દેરાવાસી છે, જે વક્તા ગામમાં છાપામાં આવવું જોઈએ કે આજ ફલાણા ફલાણા આવ્યા છે એ સાંભળવા ગયા જ હોય, પછી જૈનના કોઈ એ સંપ્રદાયના હોય કે અન્ય સંપ્રદાયના હોય, ફાધર વોલેસ હોય કે ગીતા ભારતી સાંભળવા જાય છે, એમ કઈ ધર્મ મળતો નથી ને એમાંથી કઈ ગુણ થતો નથી, ગુણ થતો નથી, આત્માને લાભ થતો નથી, જેની ખાણી પીણીના પણ ઠેકાણા નથી, એના વિચારના શું ઠેકાણા હોય, જેના ખાણી પીણીમાં અભક્ષાદિ આચાર છે, એના વિચારના વિચારની અંદર કોઈ ગુણ મળે એવી વાત હોય, એ વાત કોઈ રીતે સંભવિત નથી. સારી વાત હોય તો લેવાની વાત છે ને, આગ્રાની અંદર વૈદ ગંભીર મેલ કરીને અલીગંજ ના એક પંડિત આવ્યા હતા આગ્રાની આગ્રાની શિબિરમાં, એને એના પ્રવચનમાં આ વિષય ઉપર ખુલાસો કર્યો હતો કે ભાઈ સમયસાર વાંચે છે ને, આપણે તો સમયસારનો ન્યાય સાંભળ્યો છે ને, કેનાર ભલે ગમે તે હોય. તો એણે એમ કહ્યું કે જે ગ્લાસની અંદર કોઈએ દારૂ પીધો હોય, એ ગ્લાસની અંદર કોઈ ગંગાજળ નાખે ને પછી તમે પીઓ કે નહીં? દારૂ વાળો ગ્લાસ ભીનો હોય તો ન લીએ, ને સૂકો હોય તો વાણી જેના મુખેથી નીકળે છે એ યથાર્થ વક્તા હોય, ધન ને માન નો લોભી ન હોય તો જ એની પાસેથી ધર્મ સાંભળવા યોગ્ય છે, એમ વાત છે. એ સારી વાત કહે છે તે અમારે સાંભળવી છે, એ ઘણી સ્થૂળ અને વિપરીત સમજણ છે, સ્થૂળ વિચાર છે અને વિપરીત સમજણ છે એની અંદર. કેમ કે તેઓ વક્તા તો કાંઈક શ્રોતાના અભિપ્રાય અનુસાર વ્યાખ્યાન કરીને પોતાનું પ્રયોજન સાધવાનો જ અભિપ્રાય રહે, આ પ્રવૃત્તિ એને થયા વગર રહે નહીં. શ્રોતાના અભિપ્રાય અનુસાર, શ્રોતાને આ ગમે છે, આ એને રૂચશે, આવું કહીશ તો એને ગમશે, એમ શ્રોતાના અભિપ્રાય અનુસાર જે વ્યાખ્યાન કરવા માગે છે અને એ અભિપ્રાય અનુસાર એ એટલા માટે વ્યાખ્યાન કરે છે કે એમાં પોતાનું પ્રયોજન સધાય છે, એ વક્તાની વક્તાને લાયક નથી, એ વક્તાને સ્થાને નથી. વક્તાનું મનોરંજન કરવું, શ્રોતાનું મનોરંજન કરવું, અને મનોરંજન બધાને બહુ પસંદ પડે છે, માટે એવું વક્તવ્ય રાખવું, વક્તવ્યમાં એવી ગોઠવણી કરવી કે બધા જનરંજન થાય, મનોરંજન થાય, એ શ્રોતાના અભિપ્રાય અનુસાર, એટલે શ્રોતાને ગમે છે એવા શ્રોતાના અભિપ્રાય અનુસાર પ્રવૃત્તિ કરવા માંગે છે. મોટી ગડબડ છે આ, પણ દવા કડવી જ નથી, આ તો શાંત મધુર રસ છે, શુદ્ધાત્માની વાર્તા, શુદ્ધાત્માનો ઉપદેશ, એ તો શાંત અને મધુર રસ છે. જે કષાય છે એ કડવો રસ છે, એ દુઃખરસ છે, આ તો સુખરસ છે, શાંત રસ છે, એને બીજા કોઈ પતાસાની શું જરૂર છે? ભાઈ એમ કે છે કે હાસ્યનું પતાસું મૂકે ને એની અંદર કડવી દવા દઈ દે, પણ હાસ્ય તો પાપરસ છે, એ પોતે પતાસું નથી, એ કડવાશ છે, એ તો ભ્રાંતિથી એમાં મીઠાશ કલ્પી છે, બાકી છે તો કડવાશ છે, કસાય છે. એ પણ બધી ગડબડ વાળી વાત છે, એવું સમજાવી દઈએ કે આ અમે આ કરીએ છીએ ને બરાબર છે એમ. સિદ્ધ કરવા શું કે આપણે પતાસાની અંદર કડવી દવા આપીએ છીએ એટલે પતાસા તો હારે રાખવા જ જોઈએ. તારો અભિપ્રાય ખોટો છે, પણ નિર્મળ જ્ઞાન જેને છે એવા જ્ઞાનીઓના જ્ઞાનમાં એવો છળ પકડાયા વિના રહેશે નહીં, એ છળ બધા પકડી લે છે. નિર્મળ જ્ઞાનમાં તો બધું જણાય ને, ચોખ્ખું જ્ઞાન છે, સ્વચ્છ જ્ઞાન છે. એટલે આ અંદર પ્રવૃત્તિ થઈ જાય છે કે નિજ પ્રયોજન, જે લૌકિક નિજ પ્રયોજન છે એને સાધવાનો જે અભિપ્રાય રહે, તેથી એ અભિપ્રાયને કારણે એ શ્રોતાને અનુકૂળ વ્યાખ્યાન કરશે. તે શાસ્ત્ર અને સિદ્ધાંતને અનુકૂળ વ્યાખ્યાન નહીં કરે, તે શ્રોતાને અનુકૂળ વ્યાખ્યાન કરશે. એમ થયા વિના રહેશે નહીં, આ પરિસ્થિતિ છે. તેથી લોભી વક્તા સાચો ઉપદેશ આપી શકે નહીં. તેથી આ નિયમ છે કે એના ઉપદેશમાં યથાર્થતા ન હોય એને એ સાચી વાત કહી શકે નહીં. જેને આશા ન હોય તે નિર્ભીકપણે કહેશે, જે કાંઈ કહેવું હશે તે દોષને દોષ કહેશે, ગુણને ગુણ કહેશે. એમ નહીં વિચારે કે આ પુંસાળી છે, મોટો માણસ કહેવાય છે, પણ આનામાં દોષ છે એવી વાત મારે કરી હું કહીશ તો પછી એને અંદરમાં અનુકૂળ નહીં પડે, તેથી એવી વાત ન કહું, એવું ભીરુપણું વક્તાની અંદર હોય તો તે સાચી વાત કહી શકે નહીં. નિર્ભીક વક્તા હોય, દોષને દોષ જ કહે, ગુણને ગુણ જ કહે, એવું પણ નથી કે ભાઈ અમુક આપણે એની પાસે આશા નથી પણ સંબંધ ઘણો ગાઢ છે માટે એને અનુકૂળ રાખે રહે એવું જ વક્તવ્ય કરવું, અને એને પ્રકૃતિને વિરુદ્ધ એવી વાત ન કરવી કે જેથી સંબંધની અંદર કાંઈ ઓછપ થાય. આશા નથી પણ સંબંધ ઘણો છે, એકબીજા વચ્ચે સ્નેહ સંબંધ ઘણો છે, માટે સ્નેહ સંબંધ જળવાઈ રહે માટે પણ એની પ્રકૃતિ દોષની વિરુદ્ધ વાત ન કરવી, એવું વક્તા પણ આને યોગ્ય છે. ખરેખર તો ખરો સંબંધી તે છે કે જે દોષને ટાળવામાં નિમિત્ત થાય, એ ખરો સંબંધી છે. અને પાત્ર અને લાયક જીવ હોય તો એનો ઉપકાર માને કે તમારા સંબંધને કારણે મારા દોષ જવાનું કારણ બને છે, મારામાં જે પ્રકારના દોષો છે એ દોષ ઉપર જે કાંઈ કહેવામાં આવે છે એ મારા દોષ જવાનું કારણ થાય છે, તેથી એને ઉપકારી સમજે અને સંબંધમાં એની વૃદ્ધિ થાય. સંબંધ ટળવાનો ત્યાં પ્રસંગ રહેતો નથી, પણ લોભી વક્તાને તેવી હિંમત હોતી નથી, એટલે એની નૈતિક હિંમત હોતી નથી, એનું નિર્ભીકપણું એટલું હોતું નથી, એ અંદરમાં ભયથી ભયવાન થઈને જે કહે છે એ એના દોષને પ્રતિકૂળ કાંઈ વાત ન કરી શકે પણ દોષને અનુકૂળ હોય એવી વાત કરે, એવો વક્તા જૈન ધર્મમાં ચાલે નહીં. એમ કેમ છે? પછી રાજાનો હોય સાંભળનાર, ગુરુદેવ નતા કહેતા, કૃષ્ણ કુમાર જાદુ માગે તે મોટો માગણ, નાનું માગે તે નાનો માગણ, કહેતા અમારે કઈ ફાળો બાળો કોઈ દી નોંધાવા આવું નથી. સત્ય આ છે, એટલું તો નહીં બહુ વિચક્ષણતા અને બહુ વિશિષ્ટતા હતી ગુરુદેવના પ્રકારમાં. કદી કોઈ શીઠિયાને કે કોઈ સામાન્ય માણસને પણ એમ નથી કહ્યું કે તમે અહીંયા સાંભળવા આવો, અથવા તમે સાંભળવા અહીંયા આવ્યા છો તો હવે જાજુ રોકાઈ જાજો, એવું કોઈ દી કોઈને કહી નથી. એથી વધારે કે આ શ્વેતાંબરાદીમાંથી કોઈ સાધુ હોય સ્થાનકવાસીના, એમ કહે કે અમે તો છોડવા તૈયાર છીએ, કાનજી સ્વામી કહે છે એ બરાબર છે, પણ અમારી આજીવિકાનો સવાલ છે, હવે કાંઈ નોકરી ધંધો પાછા જઈને કરી શકવાનું કાંઈ પરિણામ નથી, હવે આ જો વેશ છોડી દઈએ અને સોનગઢમાં રહીએ તો આજીવિકાનું શું, જો કોઈ જવાબદારી લઈએ તો અમે તો કપડાં છોડીને ત્યાં આવવા તૈયાર છીએ. તો પણ ગુરુદેવે કદી એવી વાત સ્વીકારી નથી કે અમને કાંઈક અમારી સમાજ વધારવામાં તમે નિમિત્ત થશો ને સંખ્યા અમારી વધશે માટે તમારી આજીવિકાની જવાબદારી અહીંયા લેવાઈ જશે. પોતે તો લેવાનો સવાલ જ નહોતો, પોતે તો વહીવટમાં ક્યારેય આવતા નહીં, પણ સંસ્થાને કદી આદેશ કર્યો નથી કે ભાઈ સંસ્થામાં તમે એક એવું ખાતું ખોલી દો, એવું ફંડ ઊભું કરો કે જેથી આવા કોઈ સાધુ હોય, કોઈ એવા હોય કે જેને અહીંયા આવવું હોય પણ એને આર્થિક વ્યવસ્થા ન હોય છે, એ વાત નથી, વક્તા તરીકે જો આ સત્ય છે, આ સત્ય અમને લાયધું છે, પ્રાપ્ત થયું છે, એનો આ પ્રકાશ છે, એની આ સત્યને પ્રકાશથી વાણી સ્વતારે નીકળે છે. ભાગ્યવાન હોય ગ્રહણ કરે, બાકી અમારે કઈ લેવા કે માર્ગ આ છે, કહેતા જાય છે, ચાલતા જાય છે માર્ગે, ને માર્ગને કહેતા જાય છે, બતાવતા જાય છે. સાચી વાત, જેમ એક વટે માર્ગુ મુસાફર, સોગાનીજી દાખલો આપ્યો છે, પોતાની મુસાફરી એ નીકળ્યો છે ને ધારવાના સ્થળે પહોંચવા માટે, માર્ગે ચાલે છે ત્યારે ચાલતો તો જાય છે પણ બીજાને પણ કહે છે કે અહીંયા પહોંચવું હોય તો માર્ગ આ છે, બતાવતો જાય છે. મારે કાંઈ લેવા દેવા નથી, જેને આવવું હોય આવી શકે છે, આવ્યો પાછળ ના આવવું હોય તો તમારી ઈચ્છાની વાત છે, આથી વધારે મારે કોઈ ઈચ્છા નથી. આવા નિષ્ફળ વક્તા હોય તે જ નિર્ભીકપણે ગમે તે સત્ય વાતનું પ્રતિપાદન યથાર્થપણે કરી શકે. બીજા જીવો આશાવાન હોય, લોભી હોય, સ્પૃહાવાન હોય, તો એને સાચી વાતમાં પણ સત્યનો કહેવાનો સ્પિરિટ ન આવે, એની અંદર આત્મા ન હોય. અંગ્રેજીમાં સ્પિરિટનો અર્થ આત્મા થાય છે, આમ તો આત્મા એટલે સોલ, પણ સ્પિરિટ એટલે આત્મા, એ વાણીનો જે આત્મા સ્પિરિચ્યુઅલ લેંગ્વેજ કહે છે એને, જેની વાણીમાં એનું જોશ હોય ત્યાં સ્પિરિટ એટલે જોશ કહેવો છે. જે વિષય સત, વિષય સતનું સ્થાપન કરવાનું સતનું જે જોર હોય, એ જોર એની વાણીમાં આવે નહીં, ખાલી ખોખું હોય, સ્પિરિટ વિનાની વાણી હોય, ખાલી ખોખું હોય, અથવા એવું કોઈ ભાષાનો યુગ હોય, વક્તાપણું હોય, ઓરેટરી હોય, વક્તૃત્વ કળા શીખ્યો હોય, તો એની આ બાહ્યાડંબર હોય, ખાલી એનો દેખાવ હોય, પણ અંદર એમાં એનો સ્પિરિટ કે આત્મા હોતો નથી, એવું બની શકે. બહુ સારું વક્તાપણું દેખાય, પણ એ વક્તાપણું બીજી વાત છે, અને સતના સ્થાપનનો સ્પિરિટ આવવો, જોર આવવું, એ બીજી વાત છે. એ વસ્તુ પોતે સંશોધન હોય તો સમજી શકે, ને નહીતર સમજી શકે નહીં. આઠસો ઓગણચાલીસ એ પણ વક્તાને ઉદ્દેશ્ય છે. જેનામાં અનિતિ રૂપ લોકનિંદિકારીઓની પ્રવૃત્તિ ન હોય એવો વક્તા હોવો જોઈએ. શું કહે છે? કે અનેક પ્રકારના લોકોમાં નિંદા થાય એવા કાર્યોની પ્રવૃત્તિ કરતો હોય, વ્યવસાયાદિમાં અનીતિ કરતો હોય, પ્રમાણિકતા ન રાખતો હોય, અનેક પ્રકારે અપ્રમાણિકતા થઈ શકે છે. ઓછું દેવું, ભેળસેળવાળું દેવું, એ વગેરે અનેક પ્રકારે જૂઠું બોલીને કાર્ય કરવું, સાચું ન બોલવું, ઘણાનો તો એ અભિપ્રાય થઈ ગયો હોય છે. હવે જૂઠું બોલાવીના વેપાર ચાલે જ નહીં આ દુનિયામાં. અત્યારે એવો સમય થઈ ગયો છે કે વેપાર કરવો એને જૂઠું બોલવું જ પડે. સાચી વાત છે? વાત ખોટી છે? એ તો પોતાનો રસ એટલો એ કાર્યનો તીવ્ર થયો છે, અથવા લોભ એટલો તીવ્ર થયો છે કે જૂઠું બોલીને પણ એ કાર્ય સાધવા માંગે છે. કાર્ય તો સધાય છે પુણ્યના ઉદય અનુસાર. જૂઠું બોલવાથી કે સાચું બોલવાથી કાર્ય સધાય છે એમ નથી. સાચું બોલે અને નિષ્ફળ જાય, ખોટું બોલે ને નિષ્ફળ જાય, સાચું બોલે ને સફળ થાય અને ખોટું બોલે ને પણ સફળ જાય. ચાર ગુણ છે. પૂર્વકર્મના ઉદય અનુસાર કાર્ય થાય, પણ જેને અતિ તીવ્ર લોભ હોય તે જૂઠું બોલીને પણ કાર્ય કરવા લાગે છે. એમ અનેક પ્રકારે જે અનીતિ કરે છે, ન્યાયને છોડીને જે પ્રવૃત્તિ કરે છે, તે લોકોમાં પણ નિંદ છે અને એવા લોકનિંદ્ય કાર્યોની પ્રવૃત્તિ વક્તાને ન હોવી જોઈએ સામાન્ય રીતે. હવે અહીંયા એક થોડો નાજુક પોઈન્ટ છે, ડેલિકેટ વિષય છે, કે લોકનિંદ્ય પ્રવૃત્તિ ન કરે તો માન મળે? તો માન ખાતર લોકનિંદ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરે એવો પણ વક્તા ન હોવો જોઈએ. લોક નિંદા ખાતર ન કરે અને લોક પ્રશંસા ખાતર પણ ન કરે. અહીંયા એક જ ભૂલ છે, પણ એમાં એક બીજું પડખું પણ વિચારવા જેવું છે કે જેમ લોકનિંદ્ય કાર્યની પ્રવૃત્તિ યોગ્ય નથી, તેમ લોક પ્રશંસા માટે જે કાંઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે એવો જે કોઈ આધારને અવલંબન લીએ છે લોક પ્રશંસાને, એને શાસ્ત્રની અંદર લૌકિક અભિનિવેશ કહ્યો છે. એ લૌકિક અભિનિવેશ છે. એટલે જેની દ્રષ્ટિ લોક ઉપર છે કે લોકો મને, લોકોની નજરમાં હું સારો દેખાઉં, જગતની નજરમાં હું સારો દેખાઉં, તે પણ વક્તાને યોગ્ય નથી. લોકોની નજરમાં હું ધર્માત્મા દેખાઉં, લોકોની નજરમાં આત્માર્થીમાં મારી ગણતરી થાય, મુમુક્ષુમાં મારી ગણતરી થાય, તેથી મારે અમુક પ્રવૃત્તિ લોકનિંદ્ય પ્રવૃત્તિ ન કરવી જોઈએ, એ પણ માનનો લાલચુ એ પૈસાનો લાલચુ જેવો જ છે, ચીજ જુદી જુદી છે.
બરોબર.
માનનો જે લાલચુ છે એ પૈસાના લાલચુ જેવો જ છે, એમાં એમાં કાંઈ ફેર નથી, બે એક જ વર્ગના પ્રાણી છે. તેથી એવા કાર્યોની પ્રવૃત્તિ ન હોય એવો વક્તા હોવો જોઈએ. વક્તાનું સ્વરૂપ મોક્ષ માર્ગ પ્રકાશકમાં ટોડરમુનજીએ બહુ સ્પષ્ટ કર્યું છે. કેમ કે લોકનિંદ્ય કાર્ય વડે તે હાસ્યનું સ્થાનક થઈ જાય તો તેના વચનનું પ્રમાણ કોણ કરે? કે છે કે એ બાહ્ય પ્રવૃત્તિની અંદર અનીતિ અને જૂઠ આચરે છે તો એની વાતને પ્રમાણ એટલે માન્ય કરવા યોગ્ય છે એમ કેવી રીતે લોકો સ્વીકારશે? કે એની વાત કોઈ સ્વીકારશે
નહીં.
ઉલટો જૈન ધર્મ લજવે. જૈન ધર્મ તો નિર્દોષ અને નિષ્કષાય ધર્મ છે. એ અકષાય ધર્મને આ યોગ્ય નથી કે એ ધર્મનું એ પ્રતિપાદન કરે, તેથી એ કાર્ય એને કરવા યોગ્ય નથી. એ પણ વક્તાનું એક સ્વરૂપ લીધું છે. હવે 840માં શ્રોતાની વાત લીધી છે. કે જેની તેની પાસેથી ધર્મ સાંભળવો તે પાત્રતા નથી. ગમે તેની પાસે સાંભળવા બેસી જાય તો એ પાત્રતાનું લક્ષણ નથી. ગમે તેની એટલે પરીક્ષા કર્યા વિના આ જીવ વક્તાને યોગ્ય છે કે નહીં. વક્તાના જે સુયોગ્ય લક્ષણો હોવા જોઈએ તે લક્ષણો છે કે નહીં. કરે દર્દી ડાક્ટરની કરે છે કે નહીં, કે ગમે ને ત્યાં દવા લેવા જાય છે. આ જીવ સંસારનો રોગી છે, સંસારનો મહારોગ જન્મ મરણનો એને લાગુ પડેલો છે. જન્મ મરણ એના મટતા નથી, અથવા દુઃખ એનું મટતું નથી. દુઃખી છે કે નહીં? રોગી છે એ દુઃખી છે, ને દુઃખી છે એ રોગી છે. તો ગમે તે ડાક્ટર ના દવાખાને ચડી જાય છે કે ડાક્ટર નું પાટિયું માર્યું છે, હાલો દવા લેવા એમ જાય છે. એની તપાસ કરે છે. એક તો જાણે બહાર સાંભળ્યું હોય કે આ ડાક્ટર સારો છે તો એનું પગથિયું ચડે. પણ ચડે એટલે એ જયારે ડાક્ટર સાથે વાતચીત કરે ત્યારે વિચાર કરે કે આ ડાક્ટર મારો રોગ સમજે છે કે નથી સમજતો.
બરોબર
પૂછે, પોતાની વાત કરે ત્યારે પણ પૂછે કે આપને કેમ લાગ્યું, શેના ઉપરથી આપે આમ કીધું, કઈ વધારે ઓછું આમ તેમ ખતર વાત પૂછે, પછી દવા લે છે. એમને દવા લેતો નથી, નક્કી કરે છે કે નહીં.
નક્કી
એમ નક્કી કર્યા વિના કોઈ દવા નથી લેતો. તો આ ધર્મની પણ દવા છે, ભવરોગ મટાડવાની આ દવા છે. અનંતકાળથી ભવરોગ લાગુ પડ્યો છે, એ ભવનું નિવારણ કરવાની દવા મળશે કે નહીં એ વાત એને ઘણી ગંભીરતાથી નક્કી કરવા માટે છે. સામાન્ય નહીં, એમાં તો પૈસા જાય અથવા તબિયત બગડે, પણ આમાં તો ભવ વધી જાય. શું થાય પાછળ છે છેલ્લી નીતિ, કેમ ભવ વધી જાય એનું કારણ કે એ તે શ્રોતા વક્તાની ઊંધી માન્યતા અને શ્રદ્ધાને અડુ અનુભવનારા છે. એને જે સાંભળવા જાય છે તે એને અનુમોદન આપે છે કે તમે બરાબર આ કરો છો, આમના વક્તા પણ તમારું બરાબર છે, આ ધંધો તમે કર્યા કરો. એ તો ડૂબશે પણ બીજાને કંઈક ને ઉગાડવામાં નિમિત્ત થશે. એને અનુમોદનારા છે, કરાય કરાવે ને અનુમોદે, તે ત્રણેયનું એક જ ફળ છે. એટલે બહુ વિચાર માંગે એવો વિષય છે. અત્યારે વિચાર કરવા જેવો વિષય છે, કેમ કે દુકાનદારી કરે છે કે નહીં એ નક્કી કરી લીધું. જેમ ધંધો થઈ પડ્યો હોય, પૈસા મેળવવાનો કે માન મેળવવાનો, એ ભલે ગુરુદેવનું નામ, હું ભગવાન મહાવીરનું નામ લઉં તો ગુરુદેવ કરતા તો ભગવાન મહાવીર માન છે કે નહીં? હે,
બરોબર.
આ ત્રણેય સંપ્રદાયમાં ભગવાન મહાવીરનું નામ નથી લેવાતું. હે, કયો જૈન ધર્મનો વક્તા ભગવાન મહાવીરનું નામ નથી લેતો? એ કયો? ગુરુદેવ. તો એમ કે ઠીક છે, ભાઈ આપણે ગુરુદેવને વિશેષપણે આપણને ઉપકારી થયા, પ્રત્યક્ષ ઉપકારી થયા એટલે આપણે એનું નામ લઈએ. ગુરુદેવના માનવા વાળા વક્તા તો બરાબર છે ને, કેમ કે મહાવીર વાળામાં ગડબડ થઈ ગઈ, પણ ગુરુદેવ વાળામાં ગડબડ થઈ ગઈ છે. એમ કઈ ગુરુદેવનું નામ લઈએ એટલે બરાબર કહે છે એમ પણ વિચારવા યોગ્ય નથી. આમ છે ચોખટ, શું ભાઈ ચોખટ કરાવે, વિચાર કરવાની છે. આત્માર્થી હોય, ભલે બધા સમ્યક દ્રષ્ટિ ન હોય, પણ પોતાના આત્મહિતનો માત્ર વિચાર રાખતો હોય તો એની સાથે સત્સંગ કરવા યોગ્ય છે. અથવા શાસ્ત્ર સંભળાવે એ સત્સંગ જ છે, સમવિચાર વાળાનો. પોતે પણ આત્માર્થી હોય, બીજો પણ આત્માર્થી હોય, તો એ સમવિચાર વાળા સાથે મળીને તત્વનો વિષય તત્વાભ્યાસ કરે, વાંચીને વિચારીને સાંભળીને વાતચીત કરીને, તો તે સત્સંગને યોગ્ય છે. ગમે તે માણસ સત્સંગને યોગ્ય છે. અહીંયા સોનગઢ આવતો થઈ ગયો એટલે સત્સંગને યોગ્ય છે એમ કઈ છે
નહીં.
અને સમ્યક દ્રષ્ટિ હોય તો એમાં તો કોઈ અપવાદ છે નહીં કે સાંભળવા યોગ્ય છે કે નહીં. એ તો સાંભળવા યોગ્ય છે, પણ જેની તેની પાસે ધર્મ સાંભળવો તે પાત્રતા નથી. જેની તેની પાસે ધર્મ સાંભળવો તે સંભળાવનાર કરતા સાંભળનારની પાત્રતા ઓછી અથવા હલકી છે એમ પોતાની હલકી યોગ્યતાને બતાવે છે, અથવા પોતાની હલકી યોગ્યતાને તે પ્રસિદ્ધ કરે છે. આમ છે, શું કહે છે કે વક્તા યથાર્થ ન હોય છતાં શ્રોતા એને સાંભળવા જાય તો કોઈ એમ વિચારે કે વક્તા ભલે હલકી યોગ્યતા હોય પણ શ્રોતાની કક્ષા બહુ સારી છે, હું સાંભળનાર એવો નથી. કહેનાર ભલે એવો હોય પણ સાંભળનાર એવો નથી કે વાત ખોટી છે. એ વક્તા કરતા શ્રોતા એથી હલકી યોગ્યતા ધરાવે છે ત્યારે સાંભળવા ગયો છે એમ આપોઆપ પ્રસિદ્ધ થાય છે, એમાં છળ ચાલે એવું આવો વિશ્વાસ, એમાં ફૂલ ચાલે એવું નથી કે ના ના એ ભલે ગમે એમ એવો રહ્યો પણ આ બરાબર છે એવું ચાલે એવું. બહુ કેટલા પડખા ખુલ્યા છે ભલે એમ કે આવા હોય ને તેવા હોય, આપણે તો સારું સારું લઈએ છીએ એના માટે. કે છે કે એની યોગ્યતા કરતા તારી યોગ્યતા વધારે એની છે. આમ નિર્મળ જ્ઞાનધારી જ્ઞાનીઓ જાણે છે, તને ખબર પડતી હોય કે ન પડતી હોય બીજી વાત છે, તું છેતરાતો હોય તો તારી વાત તું જાણ, પણ જ્ઞાન છેતરા છે
નહીં.
આ વાત છે, જ્ઞાની નહીં છેતરાય, જ્ઞાન નહીં છેતરાય, એમાં તો ચોખ્ખું બહાર આવશે. આવી વાત છે. પછી બીજી રીતે ટીકા કરે, આપણે તો સારું ગ્રહણ કરવા વાળા છીએ, ગમે ત્યાંથી સારું લઈએ, આપણી દ્રષ્ટિ સારી છે ને. જેની દ્રષ્ટિ ખરાબ હોય બધેથી ખરાબ ગ્રહણ કરે, જેની દ્રષ્ટિ સારી હોય બધેથી સારું ગ્રહણ કરે ને. આપણે ક્યાં ક્યાંય પકડાઈ ગયા છીએ? એ તો આ સોનગઢ વાળા પકડાઈ ગયા છે એટલે બીજે ક્યાંય જાતા નથી સાંભળવા. આપણે કઈ પકડાઈ નથી ગયા, આપણે તો આપણું વિશાળ ક્ષેત્ર ખુલ્લું રાખ્યું છે, આપણો આદર્શ બહુ વિશાળ છે, માટે આપણે તો જ્યાં સારું હોય બધે સાંભળવા જોઈએ, જ્યાં સારું હોય તે લઈએ. કે છે કે તને ખબર નથી પડતી, વિવેક નથી, સારા નરસા નો તને વિવેક નથી. ગમે તે ને સાંભળવું એ સંભળાવનાર કરતા સાંભળનારની પાત્રતા ત્યાં હીણી છે એમ આપોઆપ સાબિત થાય. તોરણજી આ બધી વાતો લખે છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં. વક્તાનું સ્વરૂપ અને શ્રોતાનું સ્વરૂપ બે વાત લીધી છે. આમાં તો બધું વિધવિધ વિષય પસંદ કર્યો છે એટલે બધી વાતો આવે છે અનેક જાતની. શું કહ્યું કે જેની તેની પાસેથી ધર્મ સાંભળો તે સંભળાવનાર કરતા સાંભળનારની પાત્રતા ઓછી છે અથવા હલકી છે એમ પોતાની હલકી યોગ્યતાને તે પ્રસિદ્ધ કરે છે એ બતાવી દે છે. માણસ કહે છે ને બોલે બોલ ઉપર માણસનો તોલ થાય છે, અથવા જેનામાં જેટલી બુદ્ધિ હોય તે અનુસાર તે બોલી શકે. જામે જીતને ઓર કહા સે લાય એમ કરે, બીજું લાવે ક્યાંથી? જે માલ એની પાસે ન હોય લાવે ક્યાંથી? એમ જેની જેનામાં જેટલી યોગ્યતા હોય છે એ પ્રકારે જ એનું કાર્ય થાય છે. એ વધારે લાવે ક્યાંથી? યોગ્યતા ન હોય એટલે ત્યાં આપોઆપ એની યોગ્યતા પ્રસિદ્ધ થઈ જાય છે. વક્તા કેવો છે તેના પ્રમાણમાં સાંભળનારની યોગ્યતા કેવી છે તે અહીંયા સાબિત થાય છે. અહીંયા આખી તો વક્તા ઊંચો હોય અને શ્રોતા ગમે તેટલો હલકો આવીને બેસી જાય તો એમાં કાંઈ શ્રોતા વક્તાને દોષ નથી કે ભાઈ તમારા ગુરુ વાંચતા હતા પણ ફલાણા આવતા હતા, આવું તો હાલે કાંઈ, એને આવવા કેમ દેવા, એવા એને કેમ સભામાં બેસાડાય કે નહીં, એવું નથી. એ વાત યોગ્ય નથી. ભગવાનના સમુસરણમાં તિર્યંચ આવે છે, બધા દૂષિત પ્રાણી છે, તિર્યંચ થયા છે, કોઈનો ઓછો દોષ છે કોઈનો ઘણો દોષ છે, એવા પ્રાણીઓ છે કે એનું ફળ ભોગવે છે એની દશાનું. પણ સમય સમયની પર્યાય છે, ગમે ત્યારે કોઈ પણ જીવ પર્યાયમાં પલટો સત ઉપદેશ સાંભળીને પલટો મારી શકે છે. તેથી કાંઈ તેને સાંભળવાનો પ્રતિબંધ હોઈ શકે નહીં. અથવા કોઈ પાપી જીવ સાંભળવા આવ્યો હોય તેથી વક્તાનું માપ ન નીકળે. પણ અહીંયા અહીંયા જે અપેક્ષા મર્યાદાથી વાત ચાલે છે કે વક્તા હલકો હોય એ મુદ્દાથી વાત ચાલે છે. વક્તા વક્તાને સ્થાને યોગ્ય ન હોય એને સાંભળે તો સાંભળનારની યોગ્યતા કેવી છે તે આપોઆપ સાબિત થાય છે. એવું ન બને કે વક્તા હલકો હોય ને સાંભળનાર ઊંચો હોય, એવું બધું નથી. વક્તાથી નીચી કક્ષાનો સાંભળનાર હોય છે એમ અહીંયા સાબિત થાય છે એમ કેવું છે. માટે સાંભળનાર હોય છે એને જો ખ્યાલ આવી જાય છે, માનો કે એવું કાંઈ ધર્મ કથાનો પ્રસંગ હોય, જાય સાંભળનાર તો સાંભળનારને ખ્યાલ આવી જાય છે ઊંચી કક્ષાનો હોય તો, કે આ સંભાળનાર અનેક જગ્યાએ ભૂલ કરે છે તો એને દોષ નથી. પાછો ત્યાં એ પ્રકારનો ઉદય હોય સાંભળવાનું, સાંભળે. પેલાનો એ પ્રકારનો ઉદય હોય કે વક્તાના સ્થાને હોય ને કહે તો એને અનુમોદતો નથી. એ સાંભળે છે ત્યારે એના જ્ઞાનમાં ખ્યાલ આવે છે કે અહીંયા ભૂલ થાય છે, એને કહેનારને ખબર નથી, પણ આ જ્ઞાનમાં એ વાત સમજાઈ જાય છે એટલે ભૂલનું અનુમોદન નથી થતું, ભૂલનો એને નિષેધ આવે છે. આ પ્રકાર બને છે. જે નિમિત્ત ઉપાદાનની ચોભંગી છે એમાં ગુરુ શિષ્યનો દ્રષ્ટાંત છે. શુદ્ધ ઉપાદાન, શુદ્ધ નિમિત્ત, અશુદ્ધ ઉપાદાન, શુદ્ધ નિમિત્ત, અશુદ્ધ ઉપાદાન અને શુદ્ધ નિમિત્ત, અને અશુદ્ધ ઉપાદાન અને અશુદ્ધ નિમિત્ત, આ ચાર ચોભંગી લીધા છે. તો શુદ્ધ ઉપાદાન ને શુદ્ધ નિમિત્તમાં તો વક્તા પણ શુદ્ધ અને શ્રોતા પણ શુદ્ધ, તો બંનેના ઉપાદાન નિમિત્ત બંને શુદ્ધ છે. હવે શુદ્ધ ઉપાદાન અને અશુદ્ધ નિમિત્તમાં વક્તા શુદ્ધ છે, જ્ઞાની છે, ઉપાદાન શ્રોતા નિમિત્ત છે તે અજ્ઞાની છે, એ સંભવિત છે. હવે અશુદ્ધ ઉપાદાન ને અશુદ્ધ નિમિત્ત વક્તા એ અજ્ઞાની ઊંધા અભિપ્રાય વાળો અને શ્રોતા પણ ઊંધા અભિપ્રાય વાળા, એ દુનિયામાં બને છે. એક ભેદ એવો છે એ અહીંયા લાગુ પડે છે, એટલે ટુ ધી પોઈન્ટ વાત એ છે કે અશુદ્ધ ઉપાદાન અને શુદ્ધ નિમિત્ત એટલે વક્તા અથવા ગુરુ હોય તે અજ્ઞાની હોય અને શ્રોતા જ્ઞાની હોય. તો શ્રોતા જ્ઞાની હોય ત્યારે એ કેવી રીતે બને? એવો જ કોઈ બંનેનો ઉદય હોય વક્તા શ્રોતાપણાનો, ત્યારે શ્રોતા એમ જાણે છે, શ્રોતા વક્તાને અનુસરતો નથી પરંતુ શ્રોતા એમ જાણે છે કે વક્તામાં આટલો દોષ છે, અભિપ્રાય દોષ છે, સિદ્ધાંત દોષ છે, અહીંયા એના સમજવામાં ફરક પડે છે, વસ્તુનું સ્વરૂપ આ પ્રકારે નથી, એમ શુદ્ધ ઉપા શુદ્ધ નિમિત્ત છે એ અશુદ્ધ ઉપાદાનને જાણી લે છે, તો ત્યાં કાંઈ દોષ લાગતો નથી. એ પ્રકાર પણ જગતમાં ભજે છે, બને છે, એમ કહેવું છે. પણ ત્યાં આવો પ્રકાર છે. પણ અહીંયા એમ કહે છે કે જે અનુમોદીને સાંભળવા યોગ્ય છે એમ ગણીને, એમ વિચારીને, એમ માનીને, એનામાંથી, એના ઉપદેશમાંથી કાંઈ ગ્રહણ કરવા યોગ્ય છે એવો વક્તા સમજીને જે કોઈ એને સાંભળવા જાય છે, તો એમ કહે છે કે વક્તાના પ્રમાણમાં શ્રોતાની યોગ્યતા ત્યાં સાબિત થઈ જાય છે. ત્યાં વક્તા હીણી કક્ષાનો છે અને શ્રોતા તેથી હીણી કક્ષાનો છે એમ વિચારવા યોગ્ય છે. ત્યાં વક્તા હીણી કક્ષાનો છે અને શ્રોતા ઊંચી કક્ષાનો છે એમ કદી બંધો નથી, એમ લેવું છે. કેમ કે તે શ્રોતા વક્તાની ઊંધી માન્યતા અથવા શ્રદ્ધાને અનુમોદનારા છે, આ વાત લેવી છે. અંદર એની ભૂલ જોવે છે એમ નથી, પણ એને અનુમોદન કરે છે. બરાબર બરાબર, આપ કહો છો તે એમ જ છે, બરાબર છે આપની વાત, પ્રમાણ છે એ વિષય. કહે છે કે કહેનારની શ્રદ્ધા અને માન્યતા ઊંધી છે અને શ્રોતા એને સાંભળવા જઈને એને અનુમોદન અથવા ટેકો જાહેર કરે છે પોતાનો, એ એમ એમાં દોષ ઊભો થાય છે કે તમારું આવું ઊંધી માન્યતાપૂર્વકનું જે પ્રચાર વક્તવ્ય છે એ સદાય ચાલુ રહો, એમ એની અંદર અનુમોદન આવી જાય છે. શું એને સાંભળવા જવાય નહીં, આના જેવું છે. લૌકિક ન્યાયમાં તો ઊંધા નાખી દે માણસને. કોઈ એમ કહે કે અમે તો તમારા મંદિરમાં આવીને પૂજા કરીએ, ભક્તિ કરીએ, દર્શન કરીએ, વંદન કરીએ, સ્તુતિ કરીએ, ઉદારતાથી અમે આવવા તૈયાર છીએ, તમે પણ કઈક ઉદારતા રાખો ને અમારે ત્યાં આવો. બ્રાહ્મણ ત્યાં મુસલમાન જમવા આવે તો વાંધો નહીં, મુસલમાન બટલાય નહીં, પણ મુસલમાન ને ત્યાં કઈ બ્રાહ્મણ જાય જમવા? બટલાઈ જાય તો કે નહીં? આ એના જેવી વાત છે. અમે તો તમારા મંદિરમાં આવીએ, અમને કાંઈ વાંધો નથી, અમારે તો બધા દેવને માનીએ, અમે તો વિશાળ દ્રષ્ટિથી અમે વિશાળતા અપનાવી છે, અમારા વિચારોની અંદર ઘણી ઉદારતા છે, તમે કયો ત્યાં જઈએ? શું ને ભણેલા ગણેલા ગડબડ કરે છે, શું કહેવાય? બુદ્ધિશાળી હોય, લૌકિક બુદ્ધિ ઘણી હોય, આપણે તો કદું કોઈ વાર મસ્જિદમાં જવું હોય તો આપણને કાંઈ વાંધો નહીં, આપણે તો એમાં બધાની યારે નમાજ પડવા લાગી જઈએ, એવું કાંઈ નહીં. શું દેવસ્થાન છે ને, આખરમાં એ તો દેવસ્થાન છે ને, તો દેવો તો બધા દેવો તો સરવાળે તો બધા એક જ છે. આમ કહેવાય બુદ્ધિમાં તો લોકો એને આમ અનુસરતા હોય એવી તીવ્ર બુદ્ધિ હોય, પણ ધર્મના વિષયની અંદર આવા બધા ભ્રમણા હોય અને ગડબડ મોટી હોય એવું નથી. એને અનુમોદન મળે છે. કુદેવ કુગુરુ કુશાસ્ત્રને અનુમોદન દેવાય નહીં, એમ છે. તો એને અનુમોદન દેવું, એ કરવું, કરાવવું અને અનુમોદવું, ત્રણેયનું ફળ એક છે, તો અન્ય મતિ થઈ ગયો. એટલે જે અનાયતન છે, છ અનાયતન છે, એ છ અનાયતનની પ્રશંસા ન કરાય. ત્યાં પણ આટલું સારું છે, અમુક વાત તો ત્યાં પણ બહુ સારી છે એમ કરીને ત્યાં પ્રશંસા કરાય, તો એ નિછાતનો દોષ લાગે છે. એવી પ્રશંસા અને રાગ કરવા જતા, રાગ ભલે ચારિત્રનું આચરણ છે અને બુદ્ધિ ભલે જ્ઞાનનો પ્રકાર છે, તો પણ ત્યાં શ્રદ્ધાનો દોષ લાગી જાય, એવી વાત છે. એટલે ઊંધા વક્તાને, ઊંધી માન્યતાવાળા વક્તાને સાંભળવા જતા એનું અનુમોદન જાહેર થાય છે, આપોઆપ એનું અનુમોદન મળી જાય છે એને, અને એ અનુમોદનાનું ફળ ઊંધી માન્યતાનો પ્રચાર પ્રસાર કરવો એટલું જ બરાબર છે, એમાં જરાય ઓછો નથી. માટે એને અનુમોદવાનું હોઈ શકે નહીં.
દેવાધિદેવ શ્રીમંદર ભગવાન નો જય હો, પરમ કૃપાલ શ્રી કાન્તિ દેવ નો જય હો, વિક્રાગી દિગંબર જીવ ધામ નો જય હો.